પૂજ્ય બેંચરી ચંપાબેનના નિયમ સારના કળશો 94-95-96 નો સાર.
એ મુનિરાજ એક આત્મનિષ્ઠામાં જ પ્રયાણ, ચારે તરફથી બસ આત્માના આત્મા તરફ જ લાગી રહ્યા છે, ક્ષણે ક્ષણે આત્મામાં જ લાગી રહ્યા છે, ગમે તે પ્રસંગોમાં આત્મામાં જ લાગી રહ્યા છે. ખાવાનું ખાવા પીવાનું ગૌણ છે, મુનિઓની બધી પ્રવૃત્તિ ગૌણ છે, બધું ત્યાગ કરીને વનમાં જંગલમાં આવ્યા છે, તો પણ ઉપદેશ સાધીની કોઈ પ્રવૃત્તિ શુભ નહીં. દેવગુરુ શાસ્ત્રના કોઈ શુભ ભાવના પ્રસંગોમાં કોઈ કોઈ શાસનના કોઈ પ્રસંગોમાં એ દરેક જાતના પ્રસંગો મુનિઓ છે, આચાર્યો હોય ને પ્રસંગો કોઈ હોય, કોઈ જૈન શાસનના કોઈ ચર્ચા વાર્તાના અનેક જાતના પ્રસંગો હોય, એ બધા પ્રસંગો ઉપરથી ઉપયોગને છોડીને પોતાના સ્વરૂપને સ્વરૂપના કાર્યમાં પરાયણ થઈ ગયા, સ્વરૂપ કાર્યને મુખ્ય થઈ ગયું, આ કાર્યોને ગૌણ કરી દે. શાસનમાં એવા કોઈ પ્રસંગો આવે તો આચાર્યો એમાં ધ્યાન પણ આપે છે, પણ આ તો બધી આત્મનિષ્ઠામાં પરાયણ છે. શુદ્ધ નહીંનો વિકલ્પ પણ નથી ને અશુદ્ધ નહીંનો વિકલ્પ પણ નથી. એ બધા હું દ્રવ અપેક્ષાએ શુદ્ધ છું, પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે, વિભાવ અપેક્ષાએ અશુદ્ધતા છે, એવી અપેક્ષાવાળી નહીં, એવી વિકલ્પાત્મક નહીં, એ નહીંથી એ દૂર વસે છે. અનગ પાપ વગરનો એવો આત્મા નિર્દોષ, જેમાં કોઈ દોષ નથી, એવો નિર્દોષ આત્મા, એવા અનગ નિર્દોષ આત્માને ચિંતામણી, એમાં જે ચિંતવે તે મળે છે. ચિંતવે એટલે એમાં જે એની ભાવના હોય ભાવના પ્રમાણે બીજું પ્રગટ થાય છે. ચિંતામણી રત્ન છે આત્મા, આત્માને સાધતા બધું મળી જાય છે, કાંઈ ન મળે નથી. ચૈતન્યમાં ચૈતન્યની વસ્તુ બધી મળી જાય છે, એ ચૈતન્ય અનંત ગુણનો ભંડાર છે, એમાંથી બધું મળી જાય છે. ચૈતન્ય ચિંતામણી રત્ન છે, એમાંથી એને બધું મળી જાય છે. આ બધું છૂટી જાય બહારથી, બહારના પ્રશસ્ત અપ્રશસ્ત મન વચન કાયા એ જાતના એને છોડીને જે મુનિ નિર્વિકલ્પ દશામાં આત્મનિષ્ઠામાં પરાયણ રહે છે. છઠ્ઠે સાતમી ગુણસાને જોડતો મુનિ વારંવાર સાતમાં છઠ્ઠે સાતમી ગુણસાને વારંવાર ઉગ્રતા એ પ્રવર્તન કરી રહ્યો છે. ઉત્સર્ગ રૂપે ઉત્સર્ગને અપવાદ આવી રહ્યો છે, એવી રીતે જે પરાયણ થઈ રહ્યો છે, એવો યોગી થયા ચતુષ્ટય આત્મા. અનંત ચતુષ્ટય છે જે આત્માના જ્ઞાન લક્ષણ ચારિત્ર તપ, એ અનંત ચતુષ્ટયની સાથે જે ચતુષ્ટયાત્મક આત્મા છે એની સાથે સર્વદા સ્થિત, એની સદાને માટેમાં સ્થિત રહેતો થતો સાધના છે, એની સર્વદા સ્થિત રહે છે, પણ મુક્તિને પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત. અનંત ચતુષ્ટયાત્મક જે આત્મા છે એમાં સર્વદા સ્થિત, સદાને માટે સ્થિત એટલે કે સર્વદા સ્થિત લીધું ને એટલે કાયમ સ્થિત એટલે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એવી જીવન મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. જીવનથી જીવન હોવા છતાં દેહ છતાં એ અંદરથી મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાને પ્રાપ્ત. એવો યોગી તિલકા કેવળ જ્ઞાન દે, આ મન વચન કાયાની મુક્તિ એ એવી રીતે જે અંદરથી દ્રઢ કરે છે ને એવી રીતે જે એનું પાલન કરે છે કે જે કેવળ જ્ઞાને પામે છે, આવો યોગી તિલક આવી રીતે કેવળ જ્ઞાનને પામે છે. ઉત્સર્ગ ને અપવાદ બે સાથે રહે છે, પણ ઉત્સર્ગમાં આવી જાય ને એમાં વધારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બહાર આવે તે ઉત્સર્ગ અપવાદ કહેવાય છે, અંદર જાય તો ઉત્સર્ગ, ઉત્સર્ગમાં વધારે સ્થિત રહેતું થતું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અનંત ચતુષ્ટય સ્વરૂપ જે આત્મા એમાં સર્વદા સ્થિત રહેતો થતો જીવન મુક્તિને પામે છે. પ્રસસ ને અપ્રસસ મન વચન કાર બધા તરફથી ઉપયોગની જે બધા ભાવો આચાર્ય હોય ને તે બહાર શાસનની રક્ષા આદિ બધા વિકલ્પ હોય છે, પણ આ તો બધા વિકલ્પથી છૂટીને અંતરમાં સ્થિત થાય છે તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સાધનામાં તો આ બધું હોય છે, પણ એમાં ઉગ્ર પણે ઉગ્ર તપસ્વી ઉગ્ર તપસ્યા કરતો હતો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ મુનિનું કાર્ય છે. કોઈ તે ભાવમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે, કોઈ પછી કરે છે એકાદ ભાવ પછી. આ મુનિઓ તો કેવળ જ્ઞાનની તળેટીમાં ઉભેલા છે. મુનિઓ કેવળ નથી તો એ ઉત્સર ને અપવા ને એમાં વચ્ચે જુદતા હોય છે. ઉત્સર નો વિશેષ આગળ બાહુબળી મન એક ધ્યાનમાં ઉભા છે. બહાર નું બધું છૂટી ગયું છે, નથી આર લીધો, નથી પાણી, નથી શાસ્ત્ર નું, નથી ઉપદેશ આપવાનું, નથી શાસન રક્ષણ કાયમ. એક અંદર થોડું સુખ અંદર ચિંત બનાવે છે સુખ, એ તો હજી કેવળ નથી છે ત્યાં સુધી તો આવ્યા વગર રહી જઈએ એટલું તો આવે છે. પણ ઓલું વિકલ્પ અંદરથી ક્ષય નથી થયો, હું પાછો વિકલ્પ ક્ષય થયો એકદમ કેવળ બને તો મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ બધું ઉગ્ર બને છે. વચન ગુપ્તિ એટલી છે, મન ગુપ્તિ એટલી છે, અને કાય ગુપ્તિ એટલી છે. એવા સ્થિર જાણે થાંભલાની ગોળી ઉભા છે. આ પગ હલતો નથી, હાથ હલતો નથી, કે કાંઈ સ્થિર બિંબ જાણે થાંભલા ઉભા હોય એની જેમ ઉભા છે. નથી નિંદ્રા લેતા કે નથી કોઈની સામે જતા કે કાંઈ એટલી કાયની ગુપ્તિ, એટલી સખત જોડતા નથી બોલતા, એટલી વચન ગુપ્તિ વચન તરફ ઉપયોગ લઈ લીધેલો. મન બીજે ક્યાંય જતું નથી, એક આત્માની સાધના નથી, ક્યાંય જતું નથી મન. ઓલું તો સત્તામાં પડ્યું, કોઈ વાર વિકલ્પ આવે એટલે કેવું મન નથી થતું. મન એક સૂતના વિચારમાં એટલું તો જરા રોકાય, છત્રી સાતમી જનતાની ભૂલે છે એટલું તો નિંતર કેવળ ના વિચાર. પણ એ બહુ અલ્પ છે, વારંવાર ઉગ્ર દશા એ વખતે કેટલી કાય ગુપ્તિ હોય, કાય હાલતા નથી, બેસતા નથી, છૂતા નથી, કાંઈ નથી. એ સ્થિર બિનની ગોળે ઉભા. ધ્યાન દશા કેવી હોય બધાને બતાવી રહ્યા છે આદર્શ તરીકે. આ ધ્યાન દશા પણ અંદરમાં એકદમ શ્રેણી માંડી દે એટલી ધ્યાન દશા નથી. પણ એ ધ્યાન દશા ને કાય ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ બધું ગુપ્તિ વચન ભરત ને જ્યાં દેખાય છે વિકલ્પ ચૂકી ગયો. એ વિકલ્પ સત્તામાંથી કોક વાર જ સહેજ ઉપડે છે, જરા ક્ષય નથી થતો. આગ દશા હોય છે બહારથી, ત્યાં અંતર માં એવો અંતર ની બધી આ શક્તિઓ છૂટી ગયું નથી. એના વિચારો રાજ છોડીને આવ્યા બધું ભૂલી ગયા છે. આ શરીર કેટલું રાજ માં રહેલો, બાર ને કેટલા અંદર વાત ત્રાળ ના પછી સરખો એ ગીલો કર્યા છે. વે લગી વિચારી આમ જરાય હાથ મૂકે ત્યારે વેરડી પડી જાય, આમ નામ વેરડી વિચાર. પગ નથી હળવો, વેરડી ના પાંદડા આમ થાય પણ એમનો હાથ પગ નો થાય. વસી ગયા છે કે આ શરીરમાં ગમે થાય એની કઈ ધ્યાન નથી. આત્માની દુનિયામાં વારંવાર વસી જાય, વસે છે નાના નાના અંતરમૂર્તિ. બહાર આવે તો સુખ ના જરા વિચાર આવે એ બાકી અંદર વારંવાર એવી કેવી દશા એ વર્તી. બીજો કઈ અવકાશ નથી. એમ આટલો વિકલ્પ છે કે રાત પડી કે નિંદ્રા આવે કે દિવસ એક સરખા જાગી ગયા છે. કઈ હાલતા નથી, ક્યાં કઈ જોલું હોય કે કઈ નિંદ્ર નથી, આહાર નથી, કાંઈ નથી, હલવાનું નથી, ચાલવા નથી, બોલવા નથી, બધા વિકલ્પ જાણે કેમ જાણે ક્ષય થઈ ગયા હોય એની જેવું કેવળ જ્ઞાની જેમ બધા રાગ ચૂકી ગયા એની ક્ષય થઈ ગયા, અને તો અંદર જાણે છે તો જાણે બધા કેમ ક્ષય થઈ ગયા હોય એવું હવે એમને ખબર પડી ગઈ છે. અને પૂજા કરવાનું લે ચક્રવર્તી હામો જીવાનો ક્યાં અવકાશ છે, કેવી ધ્યાન ની ઉગ્ર દશા છે, એના અમુક જોયું હોય ને એના અવાજ બધા ઉપરથી ઉપર ખીધી કારણ કે ભરત ચક્રવર્તી છે, કારણ કે પોતાના ભાઈ છે એટલે એકદમ ઓળખી દીધા કરે છે, પણ એવી રીતે ધ્યાનમાં ઉભા છે ક્યાં જંગલ માં ગયા કોઈ ને પૂછી ને ગમે તું ગોતતા ગોતતા ગયા જંગલ માં દર્શન કર્યા બાહુબલી ક્યાં ગયા છે કોણ જવાનું થયું એટલું જંગલ માં ગયા હોય અને કોક મુનિ મળી જાય છે પણ એ પોતે ગોતવા જાય એમ એમ થાય ને ક્યાં ગોતવા ક્યાં જવું એમ થાય જવા નથી આવ્યા પછી ખબર પડી ક્યાંય આશા કઈક લખે છે મમ્મી એટલે ખબર પડે એટલે જાય પણ પેલા તો કુદરતી ગયા હોય ને હાથમાં આવી જાય એવું થઈ જાય કઈ એમ ખબર પડે કે આટલામાં કોઈ મુનિ રહે છે એમ ખબર પડે તો જાય ગોતવા વળી જાય કોક પણ ગોતવાથી કોક ને મળે ને કોક ને નહીં મળે એવું થાય રીતે મળ્યા હશે કોણ જાણે એને કોક ને પૂછે ખરે અને કોક ને એટલે શ્રાવકો ક્યાં એને કોક ને જિજ્ઞાસા થાય બહુ કોક ને પૂછે ગોતવા જાય એમ કરે પણ એમ થાય કે આ તો ધ્યાન કરવા ક્યાં ગયા કરણમાં કેટલાય મનીઓ હોય એની સંખ્યા કેટલી આવે છે કેટલા મનીઓ હોય સમુકરણમાં હોય પાછા સમુકરણ હોય વળી કોક ધ્યાન કરવા એ વયા જાય અને આવે સાંભળવા એવું થાય વિચારવું ન હોય ત્યારે જે વિચાર હોય જંગલ માં જાય સાંભળવા આવે આચાર્યો હોય કેટલા ઉપાધ્યાય હોય બીજું કેટલું આટલું કેટલું હોય ને કેટલા મુનિઓ કેટલું બધું આત્મામાં કોઈ જાતનો પરિસ્પંદ કોઈ જાતની અસ્થિરતા નથી જે છે એ શરીરમાં એમ લખ્યું છે ને શરીરમાં પરિસ્પંદ એવું શરીર આ પ્રદેશ નું બધું હલનચલન ને ચલન ને એ બધું શરીરમાં થાય છે મારા આત્મામાં થતું નથી અપરિસ્પંદ અસ્થિરતા શબ્દ ને લઈને શરીર લીધું છે ને પરિસ્પંદ લીધું છે મારા આત્મામાં કોઈ જાતનું કંપન કે અસ્થિરતા કઈ નથી આ બધું શરીરમાં થાય છે હલન ચલન દેવું ઉઠવું આ બધું શરીરમાં છે બીજું કોઈ મારા આત્મામાં એ નથી હું તો આ માટે હું શરીરની બધી જાતની વિકૃતિને છોડું છું હું શરીરથી જુદો છું શરીર તે મારું નથી હું શરીરનો નથી હું શરીર રૂપ નથી શરીર મારા રૂપે છું નથી હું અનાદિથી શાશ્વત જુદો આત્મા છું અંદર વિભાવ પરિણામ થાય તે પણ મારું સ્વરૂપ નથી વિભાવને કારણે પુરુષાર્થની મંદતા જે પુરુષાર્થની મંદતાને કારણે જે વિભાવ થાય છે એની અસ્થિરતા જે થાય એ પણ મારું સ્વરૂપ નથી હું શાશ્વત છું તો આ શરીરને કારણે જે પરિસ્પંદ જે થાય છે એ પરિસ્પંદ કોઈ જાતનો પરિસ્પંદ મારું સ્વરૂપ નથી હું પરિસ્પંદ રૂપે હું તો અનાદિ અનંત સ્થિર બિંબ કંપન વગરનો એવો અકંપ સ્વરૂપ અડોળ સ્વરૂપ આત્મા છું. પરિસ્પંદ થાય બધું શરીરમાં થાય છે, માટે હું શરીરના બધા પરિસ્પંદને તજું છું. તજું છું એટલે હું મારા અપરિસ્પંદ આત્મામાં એવો લીન થાઉં છું, અકંપ દશામાં અડોળ સ્વરૂપમાં એવો લીન થઈ જાઉં છું અને આ શરીરની બધી વિકૃતિઓને તજી દઉં છું. હું દ્રષ્ટિ મેં આત્મા પર કરી તો એવો અડોળ સ્વરૂપ આત્મા એના ઉપર દ્રષ્ટિ તો કરી છે અને દ્રષ્ટિને લઈને નાયકની પરિણતિ તો પ્રગટ થઈ છે, પણ વિશેષ લીનતા કરીને હું પૂર્ણતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરું એવી જાતની પરિણતિને પ્રગટ કરી એવી લીનતા પ્રગટ કરીને શરીરના પરિસ્પંદને છોડી દઉં. એના કોઈ જાતની વિકૃતિ મારું સ્વરૂપ નથી, હું એનાથી અત્યંત જુદો છું. શરીર તે જુદું અને હું તે જુદો, આ કાય ગુપ્તિની વાત કરે છે. કાય ગુપ્તિને કહી દઉં પાછું આ બીજી રીતે, શ્રી ભગવાન તો અશરીરી અશરીરી આત્મા છે. અશરીરી અનાદિ અનંત આ શરીર તે આત્માનું સ્વરૂપ નથી, શરીર તે હું નથી. હું શરીર વગરનો નાન શરીરી છું, અશરીરી છું. એવો અશરીરી આત્મા એ અશરીરી આત્મા જેવો છે એવો મેં ગ્રહણ કર્યો છે અને તે રૂપે હું પરિણમી જાઉં છું. એટલે આ શરીરથી અત્યંત જુદો પડી જાઉં છું. સિદ્ધ ભગવાન શરીરથી અશરીરી હતા અને અશરીર રૂપ થઈ ગયા એટલે શરીરથી અત્યંત જુદા પડી ગયા અને કેવળ જ્ઞાનથી તે પૂર્ણ દશા વિતરાગ દશા થઈ ગયા. વિતરાગ દશા થઈ ગઈ એટલે એમની અશરીરી દશા જે અંતરમાં અડોળ સ્વરૂપે એમને પણ પૂર્ણ વિતરાગ સ્વરૂપે અને હું સાધના કરું છું એવો અશરીરી આત્માને ગ્રહણ કરીને ગ્રસ્તાશ્રમમાં જે સમ્યક દ્રષ્ટિ છે એ અશરીરી આત્માને ગ્રહણ કરીને એની સાધના કરે સમ્યક દ્રષ્ટિ. પણ મુનિ તો વિશેષ સાધના કરી રહ્યા છે એટલે અશરીર રૂપ જે આત્મા છે એ આત્માની વારંવાર સાધના કરી એમાં વારંવાર લીન થાય છે, વારંવાર સ્વરૂપમાં ડૂબી જાય છે. માટે હું કાય વિકૃતિની તજું છું એમ કે છે મુનિરાજન. કે એવી હું તો સ્થિર થઈ જાઉં આત્મામાં, ઉપસર્ગો પરિસર આવે તો પણ કોઈ મને ચડાવી શકતું નથી. મન વચન કાયાને એવી સ્થિરતા થઈ જાય છે. બહારથી કોઈ ઉપસર્ગ પરિસર આવે તો અડોલ સ્વરૂપ એવો અડોલ સ્વરૂપ આત્માની સાધના કરે છે. અપુરુષ મન વચન કાયાને પૂર્ણ અડોલ અકંપ સ્વરૂપ આત્મામાં અડોલ ને અકંપ સ્વરૂપ રૂપ હું પરિણમી જાઉં છું. શરીર કેવું છે પરમ ઔદારિક શરીર તો હોય છે પણ કેવળ જ્ઞાન થાય એટલે પરમ ઔદારિક થઈ જાય છે, સ્ફાટિક જેવું શરીર થઈ જાય છે, શ્વેત આ રુધિર બધું શ્વેત રૂપે બન્યું, સ્ફાટિક જેવું શરીર પરમ ઔદારિક શરીર થઈ જાય. થોડી કમળ જેવા નેત્ર છે, જેને કમળ ખીલીને નીકળ્યા હોય એવા પ્રફુલ્લિત કમળ જેવા નેત્ર, કમળ જેને ખીલેલા હોય એવા ભગવાનના નેત્રો છે, એવા શાંત અને કમળ જેવા ખીલેલા, કમળ ખીલેલા હોય એવા તો જેના નેત્રો છે એવા ભગવાન છે. સમોસરણમાં બેઠો હોય ભગવાન, ભગવાન તો જ્યાંથી જન્મે ત્યાંથી એવા હોય છે, એવું એમનું શરીર હોય છે. અંતરમાં તો એવો આત્મા ખીલી નીકળ્યો છે પણ શરીર પણ એવું છે. ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ એમાં અંતરમાં તો આત્મા ખીલી નીકળે પણ બહારથી શરીર એવું છે, જાણે પ્રફુલ્લિત થઈ ગયું હોય કમળ જેવા નેત્રો છે. ભગવાન જન્મે ત્યાંથી જે પોતે પવિત્રતા નિર્મળતા લઈને આવે છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન લઈને આવે છે, સમ્યક દર્શન જ્ઞાન છે એમને, તો પહેલેથી જ પવિત્રતાને કોણ એવા હોય છે ભગવાન, કોઈ જન્મે ત્યાંથી, જન્મે ત્યાંથી, તો ગર્ભમાં આવે માતાના ત્યાં રત્નોની વર્ષા થાય ત્યાં જ સેવા કરવા આવે છે દેવો, ત્યાં દેવીઓને મોકલે છે, કુમારિકાને મોકલે છે, જન્મ કલ્યાણિક ઉત્સવ જોઈએ છે ભગવાન, દીક્ષા કલ્યાણિક જોઈએ છે, કેવળ કલ્યાણિક જોઈએ છે ભગવાન, તો પૂર્ણ અને પવિત્રતા સાથે લઈને જ આવે છે જગતના સર્વોત્કૃષ્ટ જગતમાં હોય તો ભગવાન તીર્થંકર દેવ જ છે, દરેક ત્રણ લોકના પૂજ્ય છે, ઇન્દ્રો આવીને જેના ચરણ કમળોમાં નમે છે, ઇન્દ્રો પુણશાળી કહેવાય બધાથી તો ભગવાનના ચરણોમાં આવીને નમે છે, એવો ભગવાનના પૂર્ણ અને કૃપા આત્માને નિર્મળતા આત્માને મળે છે, પુણ્યનું રહેઠાણ છે અથવા તીર્થંકર ગોત્ર, જેટલા પૂર્ણ હોય બધું પૂર્ણનું રહેઠાણ ભગવાન આગળ જ કેમ આવ્યું હોય, એવું પૂર્ણનું રહેઠાણ એમને આવ્યું, એવું તીર્થંકર ગોત્ર એમનું છે, પૂર્ણનું રહેઠાણ અથવા તીર્થંકર પદ જેમનું ગોત્ર છે, તીર્થંકર પદવી જેમણે ધારણ કરી, બધા ત્રણ લોકમાં જે ઊંચામાં ઊંચા પૂર્ણ હોય ને એનાથી ઊંચા એવા બધા પૂર્ણનું રહેઠાણ હોય તો પૂર્ણનો ઢગલો બધું ભગવાન આગળ આવ્યો છે, ભગવાનની અંદર પવિત્રતા તો નિર્મળતા એટલી છે, પવિત્રતા નિર્મળતા તો અનંત અનંત છે, પણ બધા પૂર્ણનું બધું રહેઠાણ ભગવાન આગળ આવ્યું છે જગત
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.